જીવનના આવા અનેક પાસા છે અને એની એવી અનેક અનેક એવા અનુભવો છે કે માણસ હારેલો જ રે, હારેલો જ રે, જીતે જ નહીં. પણ જીતવા માટે જય મહારાજે પોતાના શ્રીમુખથી એક ઉપાય બતાવી દીધો, પંચસાખીનું હારદ લઈ. પાંચ ઇન્દ્રિયો નો જે સાર છે, પાંચ ઇન્દ્રિયોનો સાર કયો? એના વિષયો ના, તો ઇન્દ્રિયોને વિષયો, પણ એનો સાર છે મન વડે એ જ્યાં આસ્વાદ લે છે, આનંદ માણે છે, તે આનંદ. ઇન્દ્રિયો, વિષયો અને મન એ ભેગા થઈને જે આનંદ માણે છે તે આનંદને પોરખો, એનું હાર્દ. પણ એના માટે પણ પૂછવું પડશે, જગ ગગન જરૂ કે જય જુઓ ક્યાંથી આવે છે તેર. આ આનંદની સરવાણી ક્યાંથી ફૂટે છે? કોઈ વસ્તુમાંથી, કોઈ વિષયમાંથી? અંદર છે તો બહારનું અનુભવી શકાય છે, પણ અંદર વાળો હોય જ નહીં તો બહારનું ગમે એટલું હિમાલયના ઢગલા પડ્યા છે, હિમાલય જેટલા ઢગલા પડ્યા હશે તો બહારનું કોઈ અસર કરી શકવાનું. ગગન જરૂર કે અંદર જઈને જુઓ આ બધું ક્યાંથી અનુભવાય છે, તો કે અંદર. તો અંદરથી અનુભવાય છે તો પંચસાખીનું હાર્દ શું? આનંદ. પણ એ આનંદ આત્મામાંથી આવતો, એ આનંદ આત્માની પાસેથી આવતો હોય છે. જનરેટર હોય, વીજળી અહીં સુધી આવે છે, એ જનરેટરમાંથી આવે છે અહીં સુધી. પછી એનો તમે ગમે તે ઉપયોગ કરો, એ વીજળીનું અજવાળું કે વીજળીના પંખે તમે પત્તા રમો કે સત્સંગ કરો કે વ્યસન કરો, એમ મન વડે પણ, ઇન્દ્રિયો વડે પણ, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના કર્મ જે છે એની ઉર્જા, એની અનુભૂતિ, એનો એનો આનંદ, તો એ ત્યાં એ જે પાવર સ્ટેશન છે, જનરેટર છે, ચૈતન્ય ત્યાંથી આવે છે, ત્યારે તમે વસ્તુનો વિષયોનો આનંદ માણી શકો છો. નહીતર ભોગોય પડ્યા હોય, ઇન્દ્રિયો ત્યાં પડ્યું હોય પણ અંદર ચેતના ન હોય તો એમાંથી કશું જ તમે અનુભવ નહીં કરી શકો. એટલે પંચસાખીનું હાર્દ, ઇન્દ્રિયોનું તત્વ શું છે, ઇન્દ્રિયોનું રહસ્ય શું છે, હાર્દ એટલે રહસ્ય. જીવનનું રહસ્ય શું? કે ચેતના, સૂક્ષ્મ ચેતના જે આત્મા છે એ જ રહસ્ય છે. તે રહસ્યને લઈ લો એક સાર રૂપે. હાર્દ લેવાનું કહ્યું, આપણે ઈચ્છીએ કે સુગંધનું અત્તર લેવું છે તો એ વૃક્ષ, એ છોડ ઉપરથી ફૂલ એકઠા કરી લેવા પડશે અને ફૂલમાંથી પાછો અર્ક કાઢવો પડશે, ત્યારે એ અર્કમાંથી સુગંધી આવશે. અને એ અર્ક કેટલો હશે? અત્તર સહેજ અમથું હશે પણ એની સુગંધ અનંત હશે. દરેક બાબત, મગફળી લઈએ એને બહાર કાઢી ખોલીએ એને પી લઈએ ત્યારે અંદરથી તેલ નીકળશે, એનો અર્ક છે હાર્દ. પણ હાર્દને મેળવતા પહેલા, હાર્દ તત્વને અનુભવતા પહેલા ભૌતિક એ સ્થૂલને પણ ઓળખવું પડે, પોતાના જીવનને ઓળખવું પડે કે હું શરીર છું, હું જીવન છું, અને એ મારા જીવનની ઇન્દ્રિયો કે જે કંઈ છે એમાંથી મારે એનો સાર કાઢવો છે, એમાંથી મારે એનો અર્ક લેવો છે. બીજું બધું ભલે પડી રહેતું, સ્થૂલતા ભલે પડી રહેતી, હાથ પગ કે ઇન્દ્રિયો, ભલે શરીર ગમે એટલા અબજોની કિંમતનું હોય, પણ એ અબજોની કિંમતના શરીરની અંદરનું એસન્સ કેટલું, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અને એ છે ચૈતન્ય. એ શરીરમાંથી ચૈતન્યને કાઢી લો પછી એ શરીર આખું ના કામ. એમ શરીરના સાક્ષી રૂપ જે અંદર રહેલું જે હાર્દ છે, રહસ્ય, જીવન આખું રહસ્ય છે. શરીર રહસ્ય છે, પણ શરીરની શરીર કરતા આગળ જીવન રહસ્ય છે, અને જીવન કરતા આત્મા એનું મહાન મોટામાં મોટું રહસ્ય છે. તો બસ એ રહસ્યને કાઢી લો, રહસ્યને મેળવી લો, પૂરું થઈ ગયું. જેમ શેરડીમાંથી રસ કાઢી નાખ્યા પછી કૂચા, એ કૂચાને શું કરવાનું? બાળી મૂકવા. એ કશાક કામમાં નથી આવતા, એને બાળી જ મૂકવા પડે. એમ આ પંચ સાક્ષી સ્વરૂપ આ શરીરનું હાર્દ ચૈતન્ય કાઢી લો એને પછી, જેમ શેરડીના કૂચાને બાળી નાખવા પડે છે, એમ આ શરીરને બાળી જ મૂકવું પડે. કશા કામ? તો શરીરનું તત્વ એ ચૈતન્ય આત્મા છે. બસ ત્યાં પહોંચી ગયા. એ જ તું, તું હી કહ્યું. હવે તું બીજો નથી, તું જે છું તે આ સૂક્ષ્મ ચૈતન્ય, આ પાંચ સાક્ષીનું જે હાર્દ લઈ લીધું, તત્વ લઈ લીધું, એ જ તું, બીજું કોઈ તત્વ નહીં. તેજમાં તત્વ તું, નરસિંહ મહેતા એ કેટલું સરસ વાત, તેજમાં તત્વ તું, અને સગળે તું બધાની અંદર એક તું જ છું, બીજો નહીં. અને એટલા માટે કહ્યું કે સમસ્ત સૃષ્ટિનું તત્વ લઈ લો, હાર્દ લઈ લો, અને પરબ્રહ્મ, અને પરબ્રહ્મ એ જ તું અને એ જ હું. એથી અને તું ને હું મટી ગયા, માત્ર એક જ બ્રહ્મ છું. એમાંથી જે ભેદ ગયો અને પોતે જ પોતાનામાં ભળી ગયા. જેમ રામ મંત્ર આપ્યો અને રામ મંત્રના બે અક્ષર કયા? ક્યારા અને અમ. રા એટલે મોઢું ખુલે છે અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. સમગ્ર સૃષ્ટિમાં જે વ્યાપક પરબ્રહ્મ છે એની અંદર મ એટલે તું. વ્યાપક બ્રહ્મમાં તું ભળી જા, જ્યાં રેરો છે ત્યાં મમો જા. રેરંકાર એ તો વ્યાપક બ્રહ્મ છે, પણ મમ્મા સહિત મળીએ તો એમાં ભળી જા. માયાને છોડી તારા અસ્તિત્વને રાની અંદર સમાવી દે, રામ થઈ જશે. અને એ રીતે સમજણપૂર્વક તારી જાતને કોઈ ભૌતિકતા, કોઈ ક્ષણભંગુરતાની તરફ ન બેસાડી રાખી, જડતામાં ન રાખીને એને તું લઈ જા તત્વની અંદર. એમ રામ મંત્રથી આત્માથી પરમાત્મા સુધી, સૂક્ષ્મમાંથી વ્યાપક સુધી પહોંચીને એમાં ભળી જઈને તરવો તો છે સમજણ. સમજણપૂર્વક તરવું છે, મૂર્ખ બનીને ડૂબવું નથી. સત્સંગ એટલા માટે સમજવા માટે, સમજણ પડે કે આ જીવન શું છે, જગત શું છે, આત્મા શું છે, ચૈતન્ય શું છે, ને સ્થૂલ જડ શરીર શું છે. એ જ્યારે સમજી શકીશું ને ત્યારે જ એમાંથી આપણને જે જોઈએ છે એ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને ત્યારે એની જાત તપાસતા આવીએ, એમાંથી કેવો આનંદ મળશે, કેવું કેવો સ્વાદ મળશે એ બધું જ જોતા આવીએ. કેરી ખરીદવા જઈએ છે પણ જોતા આવીએ છીએ કે કેવી કેરી છે, કયા પ્રકારની, બધું તપાસતા આવીએ છીએ, પછીથી એને ખરીદીએ છીએ. એમ જીવનને પણ તપાસવું પડે, તપાસીને પછી જ એની અંદર આગળ વધીએ. તો એ જીવનમાંથી આપણે જે મેળવવું છે એનું મંથન કરીને, તો એ આપણું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી શકીશું. આત્માને મેળવ્યો, મનને પણ વિચાર સાથે રાખ્યું, સમજણ પણ કેળવી, તરવાનો સંકલ્પ પણ કર્યો, અને હવે સ્થૂળ શરીરમાં જે સૂક્ષ્મ ચેતના છે એને પણ ઓળખી લીધી, અને સ્થૂળથી પોતાની જાતને પર સમજી લીધી, અને પર સમજેલી પોતાની પરમ ચેતનાની સાથે બસ એણે પોતાને એમાં સમાવી દીધો કે હવે આજ હું છું, બીજું નહીં. પછી મનને, ઇન્દ્રિયોને, શરીરને, એના વ્યવહારને, એના વિષયોને બધાને એક બાજુ કરી મૂક્યા, અત્તર કાઢી લીધા પછી એ બધા જ કૂચા અને કચરો, દરેક પુષ્પમાં સુવાસ હતી પણ બધા જ પુષ્પની સુવાસમાંથી અર્ક ખેંચી ખેંચીને કાઢી આવ્યો અને પછી એ કચરો ફેંકી દીધો. એમ સૂક્ષ્મ ચેતનાનો અર્ક પ્રાપ્ત કરીને સ્થૂલ ભાવમાં જે કંઈ વ્યવહાર, શરીરને, ઇન્દ્રિયોને, એના ભોગો છે એ બધાને કચરામાં નાખી દેવાના, પછીનો કોઈ ઉપયોગ. એટલે હાર્દ જે લેવાનું છે એ આ છે, એની એની શક્તિ લઈ લો, અને શક્તિ પોતાનામાં જ આધાન કરી દઈને પછી સતત એની અંદર રમ્યા કરે. હે પ્રભુ, હવે તારાથી મને જુદો કરીશ, મારે મારા સ્વરૂપ સ્વસ્વરૂપથી સહેજ પણ જુદા થવું નથી. તો હી કહીએ, અભ્યાસ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી તું જ છું, તું જ તે છું, તું જ તે છું, એમ કહેવાય. એમ સતત ચિંત્યા કરવું પડે, એમ રટણ કર્યા કરવું પડે, અને જ્યારે પૂરેપૂરી એની અંદર આમ સ્થિરતા આવી જાય ત્યારે કહે છે કે વિચાર કરતા વિલંબ ન કરીએ. વિચાર કર્યો, સ્થિરતા આવી ગઈ, હાર્દ પણ મેળવી લીધું, હજુ બાપજી આગળ ટકોરે છે. સાવધાન રહેજો. સાધક તરીકે ચેતવે છે, ક્યારે પણ ગાફિલ ના રહેશું. વિચાર કરતા વિલંબન કરીએ, જો ચિરકારી થયો, ચિરકારી એટલે દીર્ઘસૂત્રી, બેઠો બેઠો લમણે હાથ દઈને લાચારીથી એક જ વાતને વાગોળ્યા કરતો હોય, અંતે વ્યવહાર નહીં. ઈશ્વર ચિંતન કરતો હોય, આત્મચિંતન કરતો હોય તો જુદી વસ્તુ છે, ત્યાં સુધી પહોંચી શકાય. પણ એવો વિલંબી માણસ, એને અહીંયા આગળ ટકોર કર્યો, વિલંબ ન કરીએ. સહેજે સમયનો દુરુપયોગ કરશો નહીં, જીવનને બગાડશો નહીં, નકામો ન કરશો. સમય એ જુદી વસ્તુ છે, યાદ રાખજો. અને જીવન, આયુષ્ય પણ કંઈક જુદું જુદું તત્વ છે. જેમ ગઈકાલે જોયું એમ સમયની ગણતરી થઈ શકશે, એની કિંમત આંકી શકાશે, પણ આયુષ્યની એની ગણતરી નહીં થઈ શકે, એનું માપ પણ નહીં નીકળી શકે. તમને જે મળ્યું છે એ તમારું પોતાનું છે, અને એ જ આયુષ્ય પોતાને માટે, પોતાના એ જીવન માટે તો એનું અમૃત છે. પણ જો એને વાપરતા આવડ્યું અને સમજતા આવડ્યું તો જય મહારાજે એટલું જ કહ્યું કે આ બધી જ પ્રક્રિયા જે છે વિચાર ઉપર આધાર રાખે છે. વિચારો જેવા હશે એ પ્રકારે જ જીવન એની પાછળ પાછળ ચાલ્યા કરશે. એટલે વિચારની અંદર સહેજ પણ આળસ આણવી નહીં. તું બેઠો આળસ આણીને કર વિવેક વિચાર. આ માણસ થઈને શું બેસી રહ્યો છું? કંઈક તો વિચાર કે તું કોણ છું, તારું કર્તવ્ય શું છે, અને આવી રીતે બેસી રહીને સમયને ક્યાં વેડફી નાખ્યો છું, આયુષ્યને. એટલે કર વિવેક વિચાર, અને એને એ વિચાર કરતા કરતા ત્યારે પણ જીવનને વેડફી ન નાખવું. લેહે લગનમાં રહીને પોતાનામાં જ મગ્ન થઈ, પોતાના સ્વરૂપમાં એવા વિલીન થઈ જાઓ કે વિચાર કરતા કરતા પણ એમાં એકનો એક વિચાર હોય ને એની પર નહીં, એને એને એક ઉત્તરો ઉત્તર ઊંચી કક્ષાનો વિચાર રહેવો જોઈએ, વિલંબ ન કરીએ, નહીતર મન એકનું એક પકડી રાખવા માટે પણ તૈયાર નથી. અને બીજું